તારીખ 4-3-90 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથમાં દેવ અધિકાર પાના નંબર 62 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું મુંબઈમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 206
સામાન્ય રીતે જે લોકો દાન આપે છે એમાં તો પોતાનું નામ જાહેર થવાનું કોઈ ને કોઈ પ્રકાર રાખે છે. તમારી પ્રવૃત્તિ અલબત્ત બીજા દાન કરનારા કરતા સારી છે, એ તો પણ બાહ્ય દ્રષ્ટિ. અંતરદૃષ્ટિ આપણે થોડો વિચાર કરીએ કે આ દાન તમે કરો છો, એ દાન હું આપું છું, આ દાનનું કાર્ય હું કરું છું, એવા પરિણામ થતા તમે કઈ રીતે રોકશો? મારો આ પ્રશ્ન છે. જ્યારે તમે દાન કરો છો અને એ નિયમિત પ્રવૃત્તિ કરો છો, લોકો પ્રશંસા પણ કરે છે કે તમારી પ્રવૃત્તિ ઘણી સારી છે, તો એવી સારી પ્રવૃત્તિ હું કરું છું એવું પરિણામ તો આવવાનું છે મનની અંદર. ભલે બીજા કોઈ જાણે કે ના જાણે, પણ બહુ સ્વાભાવિક છે કે જે કાર્ય પોતે કરે એ કાર્ય પોતે કર્યું છે એવો તો વિકલ્પ આવે, કરવું છે ને કરું છું, કર્યું છે ને કરું છું. તો એમાં જે અહંપણું આવ્યું એ ભલે બીજાને અભિમાન રૂપે ન દેખાતું હોય, પણ તત્વદ્રષ્ટિએ તો એમાં અહંપણું આવે છે કે નથી આવતું, થાય છે કે નથી થતું, મનમાં વિકલ્પ તો થાય છે, તો એને તમે કેવી રીતે રોકશો? એને રોકવા માટે કોઈ સાધન છે કે નહીં? એવું તો કઈ વિચાર્યું નથી ને એવું કઈ સાધન ખ્યાલમાં પણ આવતું નથી. ધર્મનો વિષય અહીંથી શરૂ થાય છે. ધર્મના વિષયમાં પર્યાય દ્રષ્ટિનો નિષેધ એટલા માટે છે કે પર્યાયમાં જે કાર્ય થાય તો પણ મેં કર્યું એ જાતનું અભિમાન ઉત્પન્ન ન થાય. જો પર્યાય દ્રષ્ટિ ન હોય તો, અથવા પર્યાય દ્રષ્ટિ જેને મટાડવી છે એને પણ એ પ્રકારનો પ્રયત્ન રહેશે કે આમાં અહંપણું આવી જાય તો શ્રદ્ધાનો દોષ ઉભો થશે. એ તો એક દ્રષ્ટાંત એક સજ્જન માણસનું આપણે લીધું, પણ તત્વદ્રષ્ટિએ આપણે જીનેન્દ્ર દર્શનની અંદર તાત્વિક લાભ કેવી રીતે લેવો, દર્શન કરતા તાત્વિક લાભ કેવી રીતે લેવો? માત્ર જો શુભ ભાવ થાય તો મેં આવો શુભ ભાવ કર્યો એ રોકવાનું સાધન નથી. હું તો રોજ ભગવાનના દર્શન કરું છું, નિયમિત રીતે ભગવાનના દર્શન હું કરું છું, અને એ દર્શન કરતી વખતે જે શુભ ભાવ થશે એ મેં સારો કર્યો ભાવ એને કેવી રીતે રોકશો? આ ભાવ મેં સારો કર્યો ભગવાનના દર્શનનો ભાવ એને રોકવાનું શું સાધન છે? તો વાસ્તવિકપણે ખરેખર જીનેન્દ્ર દર્શન કરવાની પદ્ધતિ જ બીજી છે એ વાત દીપચંદજી અનુભવ પ્રકાશિત કરી છે. આપણે સવારે એટલો સમય નહોતો એટલે એ વાત બહુ વિસ્તારથી સમજાવવાનો ત્યાં અવકાશ નહોતો, પણ એમણે જે એક વચન લીધું છે કે સ્વસંવેદન રૂપ વિતરાગ મુદ્રાને દેખીને, સ્વસંવેદન ભાવ રૂપ પોતાનું સ્વરૂપ અવલોકે, આમ જીનેન્દ્ર દર્શન કરવાના છે કે એ સ્વસંવેદનની મૂર્તિ છે. કેટલાક ભાવ પ્રસિદ્ધ ભાવ છે વિતરાગ મુદ્રાની અંદર, એક વિતરાગતાની પ્રસિદ્ધિ છે, એક શાંતતાની પ્રસિદ્ધિ છે, અત્યંત શાંત રસની મુદ્રા છે, બીજું કે એક સ્વસંવેદન એમાંથી ઉપસે છે, જ્ઞાન જ્ઞાનને વેદે, એવા જ્ઞાન વેદનમાં તન્મય થઈને રહેલા, પરિપૂર્ણ તન્મય થઈને રહેલા કેવા હોય આત્માઓ, કાજીનેન્દ્ર દેખાય છે એવા. અને એક બહુ ગૂઢ ભાવ જે છે, અત્યંત રહસ્યવાળો જે ભાવ છે, અંતર્મુખ થવું, પરિપૂર્ણ અંતર્મુખ, નિરવશેષ બહિર્મુખ જરા પણ નથી એવું જે એમનું પરિણામ છે એ એમની મુદ્રામાં ચક્ષુ ધરેલા છે અને જે ધ્યાનસ્થ મુદ્રા છે એમાંથી અંતર્મુખ પણ જે વર્ણનથી બોલી નથી શકાતું તે જીન પ્રતિમામાં દર્શાવી શકાય છે જે વાત કહી શકાતી નથી તે વાત દર્શાવી શકાય છે એટલે કે જેની વ્યાખ્યા ડિફિકલ્ટ છે પણ જેનો પ્રેક્ટિકલ બિલકુલ ડિફિકલ્ટ નથી નહીતર તો ખરેખર શું છે કે વ્યાખ્યા સહેલી છે અને પ્રયોગ અઘરો છે અહીંયા એમ કહે છે કે વ્યાખ્યા નથી થઈ શકતી પણ પ્રયોગ એટલો બધો સુગમ છે કે એથી કરીને જીન પ્રતિમાની સ્થાપનાનું બહુ મોટું મહત્વ છે એક વાર સુગાનીજી અમે સોનગઢના લીંગડા નીચેના આઉટલે બેઠા હતા ઉત્સવનો દિવસ હતો એટલે સામાન્ય રીતે પર્યુષણના દિવસોમાં આવતા હતા દશલક્ષ્મીમાં રથયાત્રાનો કોઈ દિવસ હશે રથયાત્રા ગામમાં ફરી અને પાછા મંદિરમાં આવ્યા અને બધા ભક્તિ કરતા હતા માણસ વધારે અંદર ટકા મૂકી એમાં એમની તો પ્રકૃતિ બહુ પછી શાંત હતી એટલે ગામે બહાર બેસી અમે લોકો મંદિરમાં ન ગયા અને બાર ઉઠલે બેઠા ભીડ ઘણી હતી અંદર જવામાં જઈ શકાય એવું નહોતું તો કોઈ આવ્યું અમે જોઈને અમારી પાસે કોઈ મોક્ષ હતા અંદર ભગવાન દાસજી સાગરવાળા શેઠ આરતી કરતા કરતા નાચે છે ભગવાનની સામે નૃત્ય કરે છે નૃત્યકાવાળા હતા એટલી વાત સાંભળીને એમણે એમ કહ્યું કેમ કે તો કરોડપતિ માણસ પાછા મોટી ઉંમરના વૃદ્ધ માણસ નાના માણસ તો નાચે વૃદ્ધ માણસ નાચે પછી શ્રીમંત માણસ હોય તો એ જરા વિશેષતા વાળી વાત લાગે સુગાનીજી એ પણ બોલ્યા કે આ એક કેવો પ્રસંગ છે કે જગતના મોટા માણસો ગણાતા હોય પુણ્યવંત માણસો ગણાતા હોય જેની લોકો મહત્તા કરતી હોય કરતા હોય એવા માણસો પણ જ્યાં નાના થઈને ફરતા હોય કે નાના થઈને નાચે ત્યારે તો નાના થઈ ગયા ત્યારે જ નાચે ને તો એવી શું મહત્તા વાળી ચીજ હશે એવું કોઈ વિચિક્ષણ જીવના લક્ષમાં આવે એવું આ પ્રસંગમાંથી નીકળે છે જો ક્યાંથી શું કહી ગયું એમને કે કોઈ વિચિક્ષણ જીવ હોય તો એમ વિચારે કે અરે આવા મોટા એમ કે ઇન્દ્રો નાચે છે ભગવાનને જોઈને એમને વિતરાગતા જોઈને તો ઇન્દ્રને તો એવા મોટા મોટા દેવો રુધિરવાળા દેવો હોય છે એની સેવા કરનારા હોય છે અને તો બહુ મોટી વ્યક્તિ ગણાય છે દેવોની કાર્ટૂન દોરે કોઈ કાળ પણ ભાષણમાં દે ત્યાં તો એનું ખૂન એટલું હોય છે તો મોટા મોટા રુધિર વાળા દેવો પણ ઇન્દ્ર થી બધા હેઠે એના વિરુદ્ધ કોઈ જઈ જ ન શકે ઇન્દ્રની આજ્ઞા એટલે ક્લાસ ત્યાં કોઈ બડબડાટ ન કરી શકે ડેમોક્રેસીમાં થાય છે એટલા બધા પુણ્ય લઈને ત્યાં બેઠેલા છે એ પણ નાચતા હોય છે તો એવું શું મહત્તા વાળું છે વિચિક્ષણ જીવને આ વિચાર આવે છે કે આવું કયું મહત્વ વાળું કોઈ તત્વ છે કોઈ વાત છે કોઈ પરિસ્થિતિ છે અંદરની કે આ લોકો મોટા નાના થઈ જાય છે આવું વિચક્ષણ જીવને વિચાર આવે તો એના સંશોધનમાં જાય તો એ આત્મસ્વરૂપ છે એટલું મહિમાવંત પરમાત્મ તત્વ છે જીનેન્દ્ર તો સાક્ષાત વ્યક્ત પરમાત્મા છે હરિયંત્વ એમાંથી પોતાનું સ્વરૂપ સીધું છે એક વાક્ય એમને લીધું છે કે જીન સ્થાપનાથી સાલંબન ધ્યાન વડે નિરાલંબ પદ પામે છે. સાલંબ એટલે બહારનું અવલંબન, નિરાલંબ એટલે અંતરનું અવલંબન. બીજા કોઈનું અવલંબન નહીં, એનું નામ નિરાલંબન, પણ અંતરનું અવલંબન છે. એવું અંતર્મુખ થઈને પોતાના સ્વરૂપનું અંતર અવલંબન આવી શકે એવું એક કોઈ વ્યક્ત નિમિત્ત પડે એવું કારણ હોય તો તે જીવ ખોટી માને છે. તો જીનેન્દ્ર દર્શન વખતે સીધો આત્મભાવ આવિર્ભાવ પામે, અંતર્મુખપણું, સ્વસંવેદન, વિતરાગતા, આત્મ શાંતિ, આત્મ આનંદ, એ બધા ભાવો સીધે સીધા ઉભા થવાનું એક સાક્ષાત બાહ્ય કારણ હોય તો એ જીવ પ્રતિમા છે. એટલે જ્યારે જ્યારે જીન દર્શન આવે ત્યારે જ્યારે ભલે રોજ અથવા એક દિવસ માં એક વાર તો પણ બધી જ વખતે સીધું એ પ્રકારનું પરિણામ ચાલવું જોઈએ. ઓગે ઓગે આપણા ભગવાન છે માટે આપણે વંદન કરી લ્યો અથવા બે ચાર શ્લોક બોલી લીધા ગોખી લીધા હોય, નમો દેવ દેવસ્ય એના શ્લોક પણ છે દર્શન કરવા, દર્શન દેવ દેવસ્ય દર્શન તો એ કોઈ બોલી લે માટે દર્શન થઈ ગયા. તો એવી રીતે શુભભાવથી કરેલા દર્શનમાં એ શુભભાવમાં અહંપણું રોકવાની કોઈ પરિસ્થિતિ નથી. અને એમાં અહંપણું જે થયું એ શ્રદ્ધાના વિપર્યાસને ઉત્પન્ન કર્યા વગર રહેશે. શુભભાવ થશે, શ્રદ્ધાનો વિપર્યાસ સાથો સાથ થશે, અને એ વિપર્યાસ વધતો વધતો એવો સ્થૂળ થઈને એટલું નુકસાન કરશે કે પછી એ નુકસાન ને પાછો વાળવું એમાં એટલી તકલીફ ઊભી થશે. કેમ કે તો લાખનું નુકસાન થયા હોય તો લાખ મળ્યા પછી નફો શરૂ થાય છે, 5 લાખનું નુકસાન થયું હોય તો 5 લાખ કમાણા પછી ફરી મૂડીમાં શરૂઆત થાય છે તમારે, ત્યાં સુધી તો બધું નુકસાન ભરપાઈ કરવામાં જાય છે. એટલે જીનેન્દ્ર દર્શન પાછળ જે તાત્વિક અભિપ્રાય રહેલો છે, તાત્વિક જે કઈ પરિણામનું કારણ રહેલું છે એ બરાબર સમજીને એક પ્રકારે જીનેન્દ્ર દર્શન થાય. ચિરંજીલાલ કહેતા હતા કે હું તો દિગંબર સંપ્રદાયમાં જન્મ છે પણ આજે 40 વર્ષે ખબર પડી કે ભગવાનના દર્શન કેમ કરાય. 40 વર્ષ સુધી મને ખબર નહોતી ભગવાનના દર્શન કેવી રીતે કરે. ભગવાનના દર્શન તો હજારો વાર કર્યા છે. આવી જીનેન્દ્ર દર્શનની અંદર બહુ મહત્વની વાત રહેલી છે અને તે સિદ્ધિ આત્મા સાથે જ, આત્માના સ્વરૂપના સાથે જ સંબંધ ધરાવનારી વાત છે. અને એ પણ થિયરિટિકલ વાત નથી પણ પ્રેક્ટિકલ વાત છે. ત્યાં તો એક દ્રષ્ટાંત પણ લઈએ છીએ કે કોઈ બાળકને ગુલાબી રંગ ગુલાબને હોય છે એમ સમજાવવું હોય ત્યારે એ બાળક ફરી ફરીને પૂછે કે ગુલાબી રંગ એટલે કેવો. કેમ કે એ તો ચક્ષુ દર્શનનો વિષય છે, ચક્ષુ ઇન્દ્રિયનો વિષય શ્રવણેન્દ્રિય દ્વારા જ્ઞાનમાં લેવો હોય તો બાળક તો એમ જ પૂછવાનું છે કે ગુલાબી એટલે કેવો. કે ગુલાબી એટલે ગુલાબી, તો કે આ સૂર્ય દેખાય છે એવો, આ સફેદ કપડું દેખાય છે એવો, તો કે નહીં, તો કે લાલ, તો કે લાલ પણ નહીં, ગુલાબી ગુલાબી ને લાલ પહેલા, ગુલાબી ને લાલ મળતો છે તો, પણ ગુલાબી તે લાલ નથી ને લાલ તે ગુલાબી નથી. એને ગુલાબનું ખૂન દેખાડી દીધું કે જો આ ગુલાબને જે રંગ છે એને અમે ગુલાબી રંગ કહીએ છીએ. તો એને તમે 10 વાતોથી સમજાવ્યું હશે અને છતાંય નહીં સમજતો હોય એ એક ખાલી ગુલાબને જોઈને સમજી જશે કે ઠીક હવે મેં મારી નજરે જે ગુલાબી રંગ જોયો હવે મને ગુલાબી રંગમાં ભૂલ નહીં પડે. એ અરૂપી એવા આત્મા, આત્મા અને એનું જે પરિણામ છે, એનો જે સ્વભાવ છે એ સમજવા માટે શાસ્ત્રમાં ભલે ઘણી વાતો છે તો પણ આખરમાં એ વાતો છે, એ શબ્દો છે એ કર્ણેન્દ્રિયનો વિષય થાય છે, પણ એ સીધો જ આંખથી સીધો જ જ્ઞાનનો વિષય થાય એવો પ્રકાર ક્યાં છે? એવો પ્રકાર જોવા મળે તો તે જીનેન્દ્ર પ્રતિમા જોવા મળે છે, એ સીધું જ એનું જ્ઞાન થઈ શકે. આવી બહુ મહત્વની વાત હોવાથી જીનેન્દ્ર સ્થાપનાનો જે મહત્વ છે એ વર્ષોથી ચાલ્યું આવે છે, અનાદિથી ચાલ્યું આવે છે. સવારે ગુરુદેવનું વચનામૃત લીધું કે ધર્માત્માઓ અનાદિથી જીન પ્રતિમાની સ્થાપના કરતા આવ્યા છે, કેમ કે એમને એ સમજ છે, એ વિષયની એમને સમજ છે કે આ જીનેન્દ્ર પ્રતિમાના દર્શન કરતા સીધું જ આત્માના અવલંબન ઉપર આવી શકાય છે. પણ એમને તો પાછી એ કાર્ય પદ્ધતિ વિધિ જાણી છે અંતર અવલંબનની, એટલે એ તો સીધા જ આવે છે. એમને તો ગ્રીપ આવી ગઈ છે એ વિષય, એટલે એ તો સીધે સીધા એ વિષય ઉપર ચડી જાય છે અને સ્વરૂપ ધ્યાનમાં આવતા એમને વાર નથી લાગતી. એટલે એમ કહીને કહ્યું જીવ સ્થાપનાના સાલંબનનું ધ્યાન વડે નિરાલંબન પરનું ધ્યાન થાય છે. પણ જેને ન સમજાણું હોય એને પણ સમજવાનો ઘણો અવકાશ છે. આત્મતત્વ સમજવાનો શાસ્ત્ર કરતા પણ કોઈ વધારે અવકાશ હોય તો એ રીતે અહીંયા અવકાશ છે. એ આખું પડખું જુદું છે, કથનનું પડખું જુદું છે અને વસ્તુ દર્શનનું પડખું જુદું છે. આ સીધું વસ્તુ દર્શન છે.
દર્શન કરતી વખતે કયા પ્રકારના ભાવ હોય છે?
આવું જ મારું આત્મ સ્વરૂપ છે. સામાન્ય રીતે કોઈ માણસ દુઃખી હોય, વેદના હોય, તો વેદના એને છે પણ જોનારને કેમ દુઃખ થાય છે? હવે વેદના નહીં હોવી જોઈએ, દુઃખ શેનું થાય છે? વેદના તો તેને થાય છે, પણ એ વેદનાથી વેદા તો પીડાતો હોય તો જોનારને કેમ ત્રાસ થાય છે? કેમ કે પોતા ઉપર આવી જાય છે એટલે એને ત્રાસ થાય છે. પોતા ઉપર ના આવે તો ત્રાસ ન થાય. એમ એક અંતર બાહ્ય જ્ઞાનને આવો સંબંધ છે. એટલે જેનું લક્ષ છે આ વિષય ઉપર એ તો સીધો આવી શકે. જ્યાં સુધી વિષયથી અજાણ્યો છે ત્યાં સુધી તો રૂઢિગત પ્રમાણે દર્શન કરી લેશે, પણ જયારે એને ખ્યાલ આવે છે કે નહીં આની અંદર કોઈ રહસ્ય બીજું છે અને આ તો સીધો આત્મા ઉપર આવવા માટેનું કારણ ઉભું કર્યું છે, તો એને લક્ષ્ય સમજણ હશે તો સીધો કે એના ભાવની અંદર ફરક પડી જ જશે. જયારે જયારે દર્શન કરશે ત્યારે જે પહેલા શુદ્ધ ભાવ રૂઢિગત પણ થતા તો એ પ્રકારમાં નહીં આવે, એ સીધો આત્મભાવને વિચારવામાં આવી જશે, આત્મભાવને અવલોકન કરવામાં આવે. જ્ઞાનમાં જ્ઞાનનું વેદન રહેલું છે અને આ પરિપૂર્ણ સ્વસંવેદનની મૂર્તિ છે. એટલે એ મૂર્તિ જોઈ અને સીધું આયા વેદન શું છે આના ઉપર આવી જશે કે આયા જ્ઞાનનું વેદન શું છે. એ જીનત્વ છે. જ્ઞાન જ્ઞાનને વેદે છે એ જીન તત્વ છે. એ જીન તત્વ છે. એ પ્રકારની અંદર આવવામાં બહુ સુગમ પરિસ્થિતિ જોઈને અનાદિથી શાસ્ત્રોની અંદર બતાવ્યું છે. એની પાછળ આ કારણ છે. પ્રત્યક્ષ થવાનું ઉત્કૃષ્ટ પ્રત્યક્ષ વાત દેખાય છે. જે વાત સાંભળવાથી ન સમજાય એ વાત જોવાથી વધારે સમજાય છે. એ તો આપણે દ્રષ્ટાંત લીધો કે નહીં, એટલે પણ એ રીતે લક્ષમાં વાત લેવી જોઈએ છે. તો અંતર્મુખપણું તો સીધે સીધું જ છે, કેમ કે નિરવશેષ અંતર્મુખપણો છે, જરાય બહિર્મુખપણો નથી. એટલે જે શ્વેતાંબર પ્રતિમાને ચક્ષુ લગાવે છે એ આપણે ત્યાં પ્રકાર નથી. એનું કારણ એ છે કે ધ્યાનસ્થ અવસ્થા છે ત્યારે ધ્યાનસ્થ અવસ્થાની જે સહજ કુદરતી પરિસ્થિતિ હોય એ જ પરિસ્થિતિ મુખાકૃતિની મુદ્રાને આવવી જોઈએ અને આવે જે માણસ ગુસ્સે થાય તો એના ચહેરા મોરા ઉપર બધા ગુસ્સાના ચિહ્નો, પ્રસન્ન હોય તો પ્રસન્નતાના લક્ષણો હોય, ખિદખિન થયો હોય તો એના લક્ષણો હોય. પણ ગગર બોલે નથી સમજી જતા કે આ ભાઈ અત્યારે ધુમા ફુવા થઈ ગયેલા છે, કઈ ન બોલે તો પકડી લે છે. એવી રીતે આ તો પરિપૂર્ણ પરિણામમાં આવેલા છે, એટલે એ ભાવો વ્યક્ત થઈ જાય છે, સહેજે સહેજે વ્યક્ત થઈ જાય છે. પણ એ લક્ષ્યપૂર્વક જોવે, જોવાનો દ્રષ્ટિકોણ હોય તો જ ખ્યાલ આવે. કેટલીક બાબત એવી છે કે એનો દ્રષ્ટિકોણ અપનાવ્યા વિના એનો ખ્યાલ નથી આવતો. આપણે કોઈ માણસને પૂર્વગ્રહથી જોતા હોય અને એ જ માણસનો પરિચય બીજી રીતે જાણવા મળે, પછી એ દ્રષ્ટિકોણથી જોઈએ ત્યારે ફરક પડી જાય છે કે નથી પડી જતો? આપણે પૂર્વગ્રહ રાખીએ છીએ, પ્રત્યક્ષ પરિચયમાં જે આપણે વાત સાંભળી એવી જ છે, પણ ઓલો પૂર્વગ્રહ છૂટતા વાર નથી લાગતી, કેમ કે પ્રત્યક્ષ અનુભવ એ કામ કરે છે. એમ ઓઘે ઓઘે જીનેન્દ્ર દર્શન કરતા હોઈએ અને આવી વાત સમજીને એવા લક્ષ્ય જો જીનેન્દ્ર દર્શન કરવામાં આવે તો એ ભાવ ઉત્પન્ન થવા ત્યાં એ પ્રત્યક્ષ નિમિત્ત છે, પ્રત્યક્ષ કારણ છે. એ રીતે દેવધિકારની અંદર એમણે એ વાત લીધી છે. તો એમણે એમ લીધું છે, એક સંસ્કૃત કોઈ સ્થાપનાના નિમિત્તે સંસ્કૃત ગ્રંથમાંથી બે શ્લોક ટાંક્યા છે.
એટલે અકલ્પિત અનાદિ એક જ સ્વરૂપ છે,
એક જ સ્વરૂપ.
અકલ્પિત પ્રતિમા હોય છે,
અકૃત્રિમ પ્રતિમા હોય કે કૃત્રિમ ઘડેલી બનાવેલી પ્રતિમા હોય, એક જ સ્વરૂપ છે. કા ખડગાસન, કા પદ્માસન, બંનેમાં એક જ પ્રકારે વિતરાકતા જોવામાં.
આના સ્વરૂપમાં ફરક નથી પડતો, જીનવાણીમાં શબ્દો બદલાય, જુદા જુદા
અને ક્રમ પડે, એમાં સ્વસંવેદન કેવું હોય, ત્યારે શાંતિ કેવી હોય એ વાત ના આવે, આનંદ કેવો હોય એ વાત ના આવે, અંતર્મુક્તા કેવી હોય બધું ક્રમથી કેવું પડે. વિતરાગતા જે બતાવવું બધું ક્રમથી બતાવવું પડે. આમાં તો બધી બધા ભાવની એક આખી મૂર્તિ, અખંડ મૂર્તિ છે, એક સાથે એટાગ્લાન્સ જણાય છે. ચાર્ટ તૈયાર કરે તો જો એટા જ્ઞાન બધું તમે જોઈ લો, અને વિસ્તાર પછી તમારે કામ ખોલી જોજો. અત્યારે તો તમે એક જ નજરે બધું જોઈ શકો, એક નજરે આખો આત્મા જોવો હોય અને આખો આત્માનો પરિપૂર્ણ શુદ્ધ પરિણામ જોવો હોય, વ્યક્ત થયેલો આત્મા એક જ નજરે તમે જોઈ લો. શ્રવણ ગોલામાં બાહુબલીજી ભગવાનની મૂર્તિ છે, કેવી મૂર્તિ છે, કેવી નીતરતી વિતરાગતા જોઈ લો તમે. વિતરાગ મૂર્તિ પણ કેવી નીતરે છે એને અંદરથી વિતરાગતા, ઉભા થવાનું મન ન થાય સાથે છે.
રાત્રે મૂર્તંત
ખાવા પીવાનું ભૂલી જાવ
તમે, ચાંદનીમાં રાત્રે
એવી પ્રતિમા જે છે રાજાના માતુશ્રી છે એને સ્વપ્નમાં એવી જેવી મૂર્તિ આવી છે એવી એમણે ઘડાવી છે. જે કારીગર હતો, દંતકથા એવી છે, એ સ્થાપના કરેલી મૂર્તિ નથી પણ પથ્થરની ટોચને કોરી નાખી છે, 64 ફૂટની મૂર્તિ છે, ઉપરથી કોરી નાખી છે એટલે નીચે આખો પાળ રહી ગયો એમને, અને ટોચને કોરી છે. તો એને સ્વપ્ન આવ્યું કે આ જગ્યાએ આ પ્રતિમા કરવી છે, અને કારીગરને બોલાવીને આખા એને હું કહું એમ કોતરતા જવાનું, હું કહું એ પ્રમાણે એને ભાવ આવવા જોઈએ, તે રહીને જ કોરાવી કોતરાવી છે પ્રતિમા. મને આવા દર્શન થયા છે એવું દર્શન એના અંદર થયું. પહેલાં એમ કહ્યું કે જેટલો પથ્થર છૂટો પડે એટલી ચાંદી મને જોખી લેવાની, જેટલો પથ્થર મૂર્તિ સિવાયનો નીચે પડે એની બરાબર હું ચાંદી લઈ લઉં મજૂરીમાં. આ મારો ચાર્જ શું ખર્ચ લાગશે, ખર્ચમાં જેટલો પથ્થર કોતરીને બહાર પડે પછી મોટો પડે ઝીણો પડે બધું જોખી લેવાનું. અને એની સામે એટલી ચાંદી મને લઈ દેવાની, કબૂલ. એટલે રાજા પછી લઈ ગયા. મારે માતાજીની ભાવના છે, માતાજી કે એ મારે કરવાનું છે, હું કોઈ પણ છે, હું ચાંદી માગ, સોનું માગ, કરે જે માગ. આટલો મારો ચાર્જ છે કે જેટલો પથરો નીકળી જાય એ મને ચાંદી મને ચૂકવી દેવાની. મૂર્તિ કરવાની છે, ત્રણ બંધ ચાંદી નીકળશે, ત્રણ બંધ પથ્થર છૂટો પડશે કિલો નહી. રાજાએ મચાને પૂછ્યું કેટલી ચાંદી તમે આપવાની, તો શું તને કેવું? આપણે મને તો વાત કરી, આટલું બધું તને શું છે? મને તો દુઃખ નો પાર નથી કે આ વાત કરીને મને તો દુઃખી દુઃખી થઈ ગઈ. કે તો કે કેમ? તો કે ઈ જે જેની માતા ખુશી થઈ છે એનો દીકરો કેવો પાક્યો? કે એને કીધું કે આટલી ચાંદી તો કેટલી ચાંદી દેવાનું થયા? આ મારા પેટે દીકરો કેવો પાક્યો? કે એવા તૈયાર થયો કે ઈ તો દેવા તૈયાર થયો કે એની માનો દીકરો તો કે, પણ મારા પેટે કેવો પાક્યો? કે તું લેવા તૈયાર થયો કે છે? ભાઈ ભાર નહીં લો કે પછી એને કામ કરી દીધું છે. પણ એને જે દિલથી કામ કર્યું છે, 1000 વર્ષ થઈ ગયા દેવીમાં, પણ એની જે વિતરાકતા છે અસાધારણ વસ્તુ છે. ગુરુદેવ રાતના 3 વાગે વ્યાજ લેતા ઉપર, એ હું તો બધા આરામથી સૂતા હોય, હું તો ઉપર ચડી દે, ઉઠવાનું મન થાય એની સામેથી, એમ થાય બેસી ગયો એને, ને એ વ્યવસ્થા રાખે છે. કમર છે ત્યાં એક માળ પૂરો થાય છે, ઈશ્લિંગે 30 ફૂટની દીધેલી છે, ત્યાં સામે અગાશી કરી રાખે છે. એટલે પૂજા કરનાર અગાશીમાં બેસીને પૂજા કરે એટલે સીધી મુખ મુદ્રા સાથે દર્શન કરવાનું બને. અગાશી બેસીને પૂજા થાય છે, દર્શન થાય, નીચેથી પણ કરે છે, નીચેથી આમ જોવું પડે, એમાં એવા સરખા ભાવનો ખ્યાલમાં જેટલું સામેથી આવે. બહુ સરસ એના ઉપરથી પછી ઠીક ઠેકાણે એવી પ્રતિમાઓ બની છે દક્ષિણમાં, પણ આ જગ્યા મુખ્ય છે. આજે
તો અમુક પ્રતિમા જેમાં પ્રદર્શન કરીને ભાવ ન આવે, અને અમુક પ્રતિમા જે આવે તો ગુરુદેવને બન્યો. ગુરુદેવે ઘણા પ્રતિમા જેના દર્શન કર્યા, પણ સજોદ ગયા અને શીતળનાથ ભગવાનના દર્શન કર્યા, લાવો આવા ભગવાન અર્ઘ લો, કોઈ અર્ઘને અડતા નતા. પ્રતિષ્ઠાઓ ઘણી કરાવી અમે હાર્યા, અને અહીંયા આવ્યા તો ગુરુદેવે શીતળનાથ ભગવાનના દર્શન કર્યા, બહુ ભક્તિભાવ આવ્યો. એ ફોટો કંઈક નાનો એમનો ઘણા વર્ષ એમની બાજુ પાસે એમાં સત્યમાંથી ઘણા દર્શન કર્યા, પણ સજોનો બહુ ભક્તિભાવ આવ્યો. ચોથા રંગ જૂનો પ્રતિમાજી છે,
કોઈ કોઈ વાર એમાં વિશિષ્ટ રીતે ભણાયેલા હોય છે કે જેને એ જાતની નજર હોય છે, વિતરાગતા પકડવાની જેને નજર એ પાકી શકે છે. આ પ્રતિમાની બહુ જ ભાવવાળી છે. ભાવ હોય એટલે વિતરાગતા પ્રસિદ્ધ બહુ થાય છે. હવે એગ્રામાંથી એવું એવું બને છે, એ વાત સાચી છે.
એવો પ્રતિમા જે જો આપણે જોઈએ તો આપણે સૂર્યકીર્તિના દર્શન કરવા જાય ને જોશે તો હસતા દેખાય છે, બીજા પ્રતિમા જોશે આપણા અહીંના જ છે ઉપરના જેમ જોવો સૂર્યકી બાજુમાં છે પદ્મ ફૂલ માપું તો નહીં, પણ સૂર્યકીર્તિ એકદમ આપણને ખ્યાલ છે એ તમે હસતા દેખાય પણ કુદરતી
ઉપરના સૂર્યકીર્તિ કળા જાય છે. હા, તો એ બહુ ભાવવાની પ્રતિમાઓ જુદા પડી જાય છે બીજા પ્રતિમા.
સૂર્યકીર્તિ હું બધું તમે હસતા દેખાય છે.
ઘણા પ્રતિમાઓના દર્શન કરતા હોય જેને અંદરની નજર હોય તો એ એવી રીતે જુદા પાડી શકે છે કે આ જગ્યાએ ગયા હતા ત્યાંના પ્રતિમા બહુ ભાવ આવી હતા, ખ્યાલ આવી જાય છે. પણ સામાન્યપણે જે ધ્યાનસ્થ પહોંચે એટલે સુરત પાસે છે ને
ભગવાન કહેવાય ચિંતામણી પાર્થ ના પણ બે ના ગાડા ભેગા બેસાડ્યો નો આવ્યું, પછી અલગ અલગ બેસાડ્યો, બે ગાડામાં અલગ અલગ બેસાડ્યા, એક ગાડું ત્યાં સજો છે ને ઉભું છું ત્યાં મંદિર બને એવું નિકાલ કરીશું. અને એક કોઠિયો નીકળ્યો છે એ ત્યાં કહેશો તમે મંદિર બને ત્યાં હાથે નીકળ્યો છે.
દેવ અધિકાર નામનો અધિકાર કરીને જિનેન્દ્ર પ્રતિમાની સ્થાપનાની વાત એમણે લીધી છે. સામાન્ય રીતે લોકો એમ સમજે છે કે આ વ્યવહારની વાત છે, પણ ખરેખર આ નિશ્ચયની વાત, અત્યંત નિશ્ચયની વાત છે. એટલે એમણે અધ્યાત્મ ગ્રંથમાં, નિશ્ચય ગ્રંથમાં પણ આ એક પ્રકરણ જુદું લખ્યું છે. અને આમાં આની અંદર પણ ભાવિ નહીં થઈ ભાવિજી પૂજ્ય છે એ વાત એમણે આથી 250 વર્ષ પહેલા લખી ગયા છે. દ્રવજી જેને કહેવામાં આવે છે, તીર્થંકર દ્રવજીને કહેવામાં આવે છે, એ ભાવિ નહીં પૂજ્ય છે એ વાત ગુરુદેવશ્રીએ પણ પ્રવચનમાં લીધી છે 30 વર્ષ પહેલા. અને આની અંદર પણ એ વાત લખેલી છે કે દ્રવજી છે એ ભાવિ નહીં પૂજ્ય છે અને એ રીતે સ્થાપના કરી શકાય છે.
અને શાસ્ત્રમાં આવે છે જૈન પ્રતિમા જીને સારી,
હા એ બનાસીદાસજી નો પદ છે, જૈન પ્રતિમા જીને સારા જેવા જીનેન્દ્ર છે એક વિવિધ અને સેવા વાણી વિધિ બાકી બધું જ. અને સમોસરણમાં પણ વાણી 600 કરોડમાં એક વખત શરૂ થાય છે, પછી ગમે ત્યારે બંધ થાય કુદરતી પાછી શરૂ થાય. પણ જ્યારે વાણી બંધ થઈ ગઈ હોય ત્યારે તમે ભગવાનને જુઓ અને જીન પ્રતિમાને જુઓ, ભાવથી કાંઈ અંતર નથી, એક સરખા ભાવ બંને માં થાય છે. એટલું જરૂર છે કે જે સાક્ષાત જૈનેન્દ્ર હોય છે એમાં એનું જે શરીર છે એ પરમ ઔદારિક હોવાથી પ્રકાશનો છે, એની અંદર જેને સૂર્યચંદ્રનો પ્રકાશ ચાખવો પડે એક નહીં પણ ગમે એટલા હજારો સૂર્યચંદ્ર ભેગા થાય તો પણ તેનો પ્રકાશ ચાખવો પડે, છતાં જે પ્રકાશ આંખને મારે નહીં, કેમ કે સૂર્યનો પ્રકાશ નથી જીવી શકાતો, ચંદ્રને જોઈ શકાય છે સૂર્યને જોઈ નથી શકાતો, જેમ અત્યંત તેજસ્વી શરીર હોય તો પણ આંખને ન પકડે, એટલી બધી શીતળતા હોય છે ચંદ્ર કરતા હોય કે દ્રષ્ટિ ફેરવવી તમને ગમે નહીં, ત્યાંથી દ્રષ્ટિ ખસેડવી ગમે નહીં. એટલા માટે સમોસરણની અંદર જે જીવો સાંભળવા આવે છે એને ચક્ષુ ઇન્દ્રિયનો વિષય જે પરમાત્મા છે તો તે તીર્થંકર દે, અને કર્ણેન્દ્રિયનો વિષય જે એમની વાણીની મધુરતા છે, આ બધા જે સંગીત છે ત્યારે તેને આપણે હજારો રૂપિયા આપીને ગવડાવીએ છીએ એ તો બધા એની પાસે આવ ખાલી વાસણ ખંભડતા હોય એવા લાગે, તો એટલી બધી મધુર વાણી હોય છે કે તમારા કાનમાં કોઈ અમૃતની ધાર કરતો હોય એવું લાગે. એટલે સમોસરણની અંદર કોઈ પાણી પીવા ઊભું થાય નહીં, કોઈ જમવા માટે ઊભું થાય નહીં, કોઈ બધું બંધ થઈ જાય, કોઈ વિક્ષેપ કરીને બીજી ક્રિયામાં ના આવે, એટલા બધું ત્યાં રોકાણ થઈ જાય એવી પરિસ્થિતિ હોય છે. 24 કલાકમાં 4 વખત માણી છૂટે છે, 24 કલાક તો જે સાંભળવા જાય તો એ ધીમે ખોડાઈ જાય ત્યાં, ખાવા પીવાનું ત્યાં જમવાનો ટાઈમ થયો છે ને આવા ઘરે જમવાવી આવીને એવું ત્યાં નથી થતું, ભૂખ તરસ બંધ થઈ જાય છે. એટલે બાહ્ય પરિસ્થિતિમાં ફેર પડે છે, અંતર્વેદનમાં આવે ને. એટલે લાખો કરોડો જીવો માટે ફટાફટ ધાણે ખૂટે એવી રીતે સમ્યક દ્રષ્ટિઓ થાય છે. મકાઈ ને ગાર ને આ ધાણે બનાવે છે, ધાણે ખૂટે એવી રીતે સમ્યક દ્રષ્ટિઓ
થાય. ત્યાં જ ઉપયોગ અંતર્મુખ થઈ જાય,
એ વખતે ભગવાન નું વાણી નું લક્ષ છૂટી જાય, સાક્ષાત હાથમાં માન ઊંડા ઉતરી જાય, એટલા પ્રમાણમાં ધોનીઓ થાય છે, લાખો તો કેવડીઓ થાય છે.
એવો વાણીનો પ્રતાપ કે જીવનું ઉપાદાન
બે મેળ છે, એમાં જ પાત્ર ઘણા જીવો અંદર આવે છે. પાત્ર કરતા અપાત્રતાની સંખ્યા હંમેશા મોટી હોય છે દરેક જગ્યાએ સમસ્તમાં, પણ છતાં લાખોની સંખ્યામાં હોય છે. ધોનીઓ એટલા સમ્યક દ્રષ્ટિઓ એટલા એટલા જ કેવડીઓ થાય છે, અને એ બધામાં નિમિત્ત જીનેન્દ્ર ભગવાન સાક્ષાત અને એમને માને. કેટલાક તો દર્શન માત્ર થી આત્માને સાંધી લે છે, માણી નિમિત્ત પડે છે, તો કોઈ સમય દૃષ્ટિ ભૂમિ થઈ જાય છે, તો ભૂમિઓ કેવડીઓ થઈ જાય છે, એવા ત્યાં અંદર ભાવ થઈ જાય છે. એવી બહુ મોટી વાત છે ભગવાન
ખલાસ કરી નાખે છે, એ વાત
શ્રીમદજીના ઘણા પત્રોમાંથી નીકળે છે, અને ખાસ કરીને સૌભાગ્યભાઈ આર્થિક સ્થિતિના નબળા અને ચિંતાગ્રસ્ત એમના નિકટવર્તી મુમુક્ષ હતા, એટલે એ વિષય વધારે છેડાનો છે, વધારે ચર્ચાનો છે, અને એમને એ વિષય ઉપર બહુ સ્પષ્ટકરણ ચલાવે છે કે તમે બિલકુલ ચિંતા નહીં કરો, આવતીકાલની ચિંતા નહીં કરો, ઘણા વર્ષની વ્યવસ્થા કરવાનો તો પ્રશ્ન નથી, આવતીકાલની ચિંતા નહીં કરો. એ એટલા માટે કહેતા હતા કે જ્યાં સુધી એવી સંયોગિક પદાર્થોની ચિંતાથી મુમુક્ષુ જીવ ગ્રસ્ત એટલે પકડાયેલો છે ત્યાં સુધી એ શાંત ભાવે નથી, અશાંત ભાવે છે, અને અશાંત ભાવે શાંત સ્વરૂપને કેવી રીતે ઓળખી શકશે? અશાંત ભાવની અંદર પરિણામની ચંચળતા વિશેષ થાય છે. હવે એક માણસને તરસ લાગી છે, એ માણસ પાણી શોધે છે, અને પાણી શોધવા માટે મારતે ઘોડે અંતર કાપે છે, પાણી ક્યાંય પાણી, ક્યાંય પાણી છે, ક્યાંય પાણી છે, નજીકમાં ક્યાંય પાણી દેખાતું નથી, એમાં એક કુવા પાસેથી ઘોડો પસાર થતો હોય તો મારતે ઘોડે કેમ નક્કી કરે કે આ કુવામાં પાણી છે કે ખાલી છે? ઘોડા ઉપરથી ઉતરી કાંઠે જઈને હાકા ભરીને જોવું પડશે કે તળિયે પાણી છે, તો કેમ બહાર કાઢવું હોય પછી ભરી બીજી બીજી સમસ્યા છે, પણ પાણી છે મોણમાં તો બહાર લાવવાનો પ્રશ્ન છે કે પોતાની અંદર ઉતરવાનો પ્રશ્ન છે. એમ વિકલ્પનો ઘોડો છે એ ઉપાધિ ભાવમાં ગતિમાન કરે છે, સ્પીડ કરે છે, એ સ્પીડની અંદર સ્થિર અને અસંગત જે આત્મા છે એના નજીકના વિચારમાં પહોંચી શકાતું નથી, અવલોકનમાં જવાતું નથી, એ આખો વિકલ્પના ઘોડાથી ઉતારવા માટે એ વાત છે કે શાંત ભાવે કરવા અને વિવેકપૂર્વક કરવા એટલે આત્મહિતના લક્ષ્ય કરવા. કુતૂહલનો વિષય નથી, પણ આત્મહિતનું પ્રયોજન, પરમ પ્રયોજન જેની અંદર છે એવો આ એક વિષય છે. એ વિષય એવી રીતે દ્રષ્ટિકોણમાં હોવો જોઈએ કે મારું પરમ હિત થવાનું આ એક પ્રકરણ છે, આ એક પ્રસંગ છે, અને મારે બધી ઉપાધિ છોડીને જેમ થવાનું હશે તેમ થશે, અને જેમ થશે તે બધી જ પરિસ્થિતિ મને મંજૂર છે. એટલું જ નહીં, ત્યાં સુધીની વૈચારિક તૈયારી હોય છે, હોવી ઘટે પણ છે, કે પ્રતિકૂળમાં પ્રતિકૂળ સંયોગ આવશે ત્યારે આ વિષયની અંદર એ જ મારી પરીક્ષાનો કાળ હશે કે હું જે વિષયમાં આગળ વધવા માંગુ છું કુદરતે એ વિષયની પરીક્ષા કરવા માટે આ પ્રસંગ ઉભો કર્યો. તો મારી એટલી તૈયારી છે કે ગમે તે પ્રસંગ ઉભો થશે હું પાછો પડવાનો નથી, હું મારા રસ્તે, મારા માર્ગે, મારા આત્મકલ્યાણના રસ્તે આગળ જ વધવાનો છે, આગળ જ વધીશ. એટલી મક્કમ તૈયારીથી જે આ વિષયમાં પ્રવેશ કરવા માંગે છે એ વિવેક ભાવે, વિવેકપૂર્વક શાંત ભાવે આ વિષયની અંદર ઊંડો ઉતરે છે, તો તે સર્વ આત્મવિજ્ઞાનના સિદ્ધાંત તત્વો દ્વારા આત્માનું જે વૈજ્ઞાનિક સિદ્ધાંત છે, આધ્યાત્મિક સિદ્ધાંત છે, એ તત્વમાં એને અનુભવ થશે, અવશ્ય થશે. પણ આટલી શરત છે, એ એમને 16મા વર્ષે આપવાની લીધી છે. એ ગ્રંથનું નામ છે મોક્ષમાળા છે, મોક્ષમાળાના પાઠ છે, 64મો પાઠ છે,
ભવિષ્યની ચિંતા કયા પડતી ઓછી કરવી કે નાશ કરવી
એ બળ છે કે મારો મારા આત્મામાં બાહ્ય સંયોગોથી કોઈ નુકસાન થતું નથી કેમ કે હવે આ બાદ કરવું છે બાધા પહોંચાડી શકતો નથી મને તેમ અનુકૂળતાના ગંજ ખડકાઈ જાય આખું જગત અનુકૂળ થઈ જાય તો મારા આત્માને સુખ ઉત્પન્ન કરી શકે એવો એક સંયોગ નથી એક રચના નથી કે મને સુખ આપી શકાય બધા નકામા છે મારા સુખ માટે એક અનુકૂળતાનો પ્રતિકૂળતાનો ગંજ મને દુઃખ પહોંચાડી શકે એમ નથી એવો જ મારું સ્વરૂપ છે એટલે અને ચિંતામાં તો પ્રતિકૂળતાની ચિંતા છે ને તો પ્રતિકૂળતા જેની ચીજ નથી કેમ કે એ કલ્પના માત્ર છે ગમે તે પરિસ્થિતિમાં આત્મા આત્મા છે એના જ્ઞાનને કોણ ઓગી શકે એવું છે સ્પર્શી શકે એવું છે બાધા કરી શકે એમ છે દરેક જગ્યાએ જ્ઞાનને પકડી લેવું જ્ઞાનને મુખ્ય કરવું એ આવતીકાલથી આપણે સવારના સ્વાધ્યાય માલિક પ્રકરણ શરૂ કરવું છે સમય સાધના તેર જરાધિકારમાંથી બહુ સુંદર વિષય થયેલો છે કોઈ ચિંતા નહીં થાય
એ સુરતમાં આવે છે મૂળ માર્ગ સાંભળો જીન નોકરી વૃત્તિ અખંડ સત્ય
અખંડ વૃત્તિ છે અખંડ નહીં વચ્ચે બીજે વિચાર થયેલો જાય એમ નહીં
એમાં મૂળ માર્ગ જીન નો લીધો
મૂળ માર્ગ જે આત્માના અનુભવ માર્ગ છે એને લક્ષમાં લેવા માટે વચ્ચે વિક્ષેપ પડે એવી વૃત્તિ છે એ વાત નહીં સમજાય અખંડ વૃત્તિ એ વાતને સમજવા માટે સન્મુખ કરો અને એ રીતે મૂળ માર્ગને સમજો એટલે હોય પૂજાદીની કામના રહે હોય વાંધો અંતર્ભાવ દુઃખ આ બે પ્રકારની હોવાથી પિતાજીની કામનામાં અનુકૂળતા લીધી અને કોઈ દુઃખનું પણ ચિંતા કરવાની જરૂર છે એક જગ્યાએ અમે સ્વભાવભાઈને લખ્યું છે કે તમે ચિંતા છોડો તમારી યોગ્યતાનો ખ્યાલ આવે છે તમે ચિંતાથી ગ્રસિત છો પણ હવે તમને આજે ચોખ્ખું લખી નાખીએ છીએ એમ કરીને લખ્યું ચોખ્ખા શબ્દોમાં લખવું યોગ્ય લાગે છે કે આ ચિંતા છોડતા જે પરિસ્થિતિ થાય એ પરિસ્થિતિ થાય તો થવા દો જોઈ લેશું અમે શું લખ્યું અમે જોઈ લેશું પછી પોતે ખુલાસો કર્યો છે કે અમે જોઈ લેશું એનો અર્થ રખે તમે એમ ન કરતા કે અમે તમને કોઈ પ્રતિકૂળતામાં મદદ પહોંચાડીને અનુકૂળતામાં લાવી દઈશું તમે રખે એવો કોઈ અર્થ ન કરતા કે અમારી પાસે કોઈ રિદ્ધિ સિદ્ધિ મંત્ર તંત્ર છે કે તમારી પ્રતિકૂળતાને હટાવી દઈશું જોઈ લેશું નો અર્થ કોઈ ગંભીર છે એમ કરીને વાતને છેડી નથી પ્રશ્નચિહ્નમાં ઉભા રાખી દીધા છે તો એનો અર્થ એ છે એના ઉપર આપણે વિચાર કરીએ તો એમને એ વાત સ્પષ્ટ નથી કરી કે એનો અર્થ એ છે કે એવી કદાચ સંયોગની ભીંસમાં તમે આવશો તો તમારો આત્મિક પુરુષાર્થ જગાડવા માટે અમે તમારી પડખે ઉભા રહીશું અને એ પ્રતિકૂળતાનો અંશ માત્ર દુઃખ તમને અનુભવ નહીં થાય ઉલટામાં એ દુઃખના નિમિત્તે તમે આત્મા પામી જશો એટલી મદદ તમને કરશું માટે તમે પ્રતિકૂળતાથી ગભરાવ નહીં. એક વાર આવતી હોય તો આવવા દો, આપણે જોઈ લઈશું. સરસ વાત કરે છે.
એટલી કરુણા અને એટલું આશીર્વાદ
પ્રત્યે બહુ હતો. એમની ગર્ભની યોગ્યતા અને પ્રગતિ યોગ્યતા બંનેનું માપ એમની પાસે એટલે એમનો તો ખ્યાલ જ હતો કે આમાં માતૃતા બહુ સારી છે અને આત્મતા કરી શકે એવું છે, આત્મભૂત કરી શકે એવું છે અને કરી લીધું છે.
બીજું જાણવાનું કે કનેર વાળા વનેતન શેતસાઈ શ્રીમદ અને એ ગુરુજી પાસે બોલ્યા કે શ્રીમદજી ના વખતે બોલ્યા મારે મારો કાળ એવો નથી ધર્મ પ્રભાવ ના થાય, પણ 50 વર્ષ પછી મહાપુરુષ થશે આપત છો એમ કરીને ગુરુદેવ પાસે ના કરતા દિવસ કહી સાંભળ્યું છે. તમે કઈ છે એ વાત
સાંભળી છે, પણ મનુચંદભાઈ વાત કરી છે એમ નથી સાંભળ્યું. કે શ્રીમદજી એવું કોઈની પાસે બોલ્યા છે કે કોઈ પુરુષ થશે
અમારો કાળ નથી, પણ હજુ 50 વર્ષ
પોતાનો કાળ તો એ વાત સાચી સામર્થ હતું, પણ ભાષા દરેક ક્ષેત્ર કાળમાં અનુભવ નહોતા. અને શ્રીમદજીને એવું ઘણો આગળ પાછળનો પૂર્ણ થતી હતી અંદરનો તો બોલ્યા પણ પાછળ ગુરુદેવનો પ્રત્યક્ષ અનુભવ તો આપણને એમ કહે છે કે એવું બોલ્યા હોય તો એ પરમાત્મ છે, એ વાત સાબિત થઈ ચૂકી છે, એમાં તમે પ્રશ્ન નથી. એ
બધાને ખ્યાલ આવી ગયેલો ખરો
આવ્યો હોય તો બનવા જોર છે, કેમ કે એમના નામમાં એવી ઘણી નિર્મળતા હતી કે એ આગળની વાતને ફોરકાસ્ટ કરી દેતા હતા. એવું બનવા જોર છે. શ્રીમદજી બીજી એક જગ્યાએ એમ સમજાવે છે કે કર વિચાર તો પાપ. અહીંયા તેઓ કયા પ્રકારની વિચારણાની વાત કરે છે, શું વિચાર એ આત્મસ્થિતિમાં લીધું છે કે જો પ્રગટે શું વિચારના તો પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય ન થઈ પામે પરિનિર્વાણ. તો સુવિચારનાથી શરૂ કરીને નિર્વાણ પરિસ્થિતિની વાત એમને એક કડીની અંદર સમાવેશ કર્યો છે. એ સુવિચારના છે એ આત્મહિતના લક્ષ્યવાળી, આત્મહિતના દ્રષ્ટિકોણવાળી સુવિચારના છે કે જે પ્રત્યેક વિચારમાં, પ્રત્યેક હૃદયમાં, પ્રત્યેક કાર્યમાં, પ્રસંગે પ્રસંગે આત્મહિતને મુખ્ય રાખીને જે પરિણામ ચાલે છે અથવા આત્મહિતને મુખ્ય રાખીને જે વળતો જાય છે, વિચારતો જાય છે, એને સુવિચાર કહે છે. એવો સુવિચારના વાળો જીવ અવલોકન પદ્ધતિમાં બહુ નજીક તરત જ આવે છે. એના માટે અવલોકન પદ્ધતિમાં આવવાનું શરૂ છે. સુવિચારણા નથી હોતી ત્યાં અવલોકન પદ્ધતિ શરૂ નથી થતી. આમ બને છે. એટલે એ પર વિચાર તો પામ સુવિચારણાનો વિષય છે એ આત્મસિદ્ધિમાં. જેમ પ્રતિમાના દર્શન કેવી રીતે કરવા તો આ પ્રવાચનનો ક્ષય કે જેમ પ્રતિમાના દર્શનમાં વ્યક્ત આત્મ સ્વભાવ થયો છે, વિતરાગતા, અંતર્મુખતા, આત્મશાંતિ અને સ્વસંવેદન, પરિપૂર્ણ સ્વસંવેદનરૂપ કેવળ જ્ઞાનની વિદ્યમાનતા છે એની મૂર્તિરૂપ જીવ પ્રતિમા છે કે જેના દર્શન કરતા એ જ ભાવોનું સ્મરણ અને સ્મરણથી આગળ વધીને એ જ ભાવોનું અંતર અવલોકન શરૂ થઈ જાય એના માટે જીવ પ્રતિમાની સ્થાપના છે અને કેવી રીતે ચીન દર્શન કરવા તે એક દર્શન કરવાની સુયોગ્ય પદ્ધતિ છે, નહીં તો રૂઢિગત રીતે શુભ ભાવ કરીને ચાલ્યો જશે. શુભ ભાવ તો કરશે પણ શુભ ભાવની સાથે મિથ્યા માન્યતા, મેં શુભ ભાવ કર્યો આટલો એને રોકી શકશે, પોતાના વિપર્યાસને વધારી દેશે. એમાં આત્મજ્ઞાન કઈ સ્વસંવેદન જ્ઞાન તે આત્મજ્ઞાન છે. એ રીતે આત્મજ્ઞાન સાથે સીધો સંબંધ છે કે જ્ઞાન જ્ઞાનને લીધે તે આત્મજ્ઞાન છે, અને જ્ઞાન આત્માના ત્રિકાળી સ્વરૂપને લક્ષ્યમાં લઈએ તે આત્મલક્ષ છે, એ લક્ષ્યરૂપ જ્ઞાન છે, અને પર્યાયનું વેદનરૂપ જ્ઞાન છે. બંનેના એક સાથ કરી મનને સ્વાનુભવ કહે છે અથવા આત્મજ્ઞાન કહે છે. એનું આત્મજ્ઞાનનું આત્મજ્ઞાનની મૂર્તિ, પરિપૂર્ણ આત્મજ્ઞાનની મૂર્તિ તેજેન્દ્ર પ્રતિમાં છે. એટલે આત્મજ્ઞાન સાથે એને સીધો સંબંધ છે. એમાં અંતર્મુખ વલણ કઈ રીતે થાય? તો અંતર્મુખ વલણ એ તો એ શબ્દનો વિષય નથી, એટલે એ પ્રતિમાલીમાં મૂર્તિ મંત્રો છે, પણ દિશા ફેરનો વિષય છે. પરિણામની દિશા બહિર્મુખ અને પરિણામની દિશા અંતર્મુખ, એમ દિશા અપેક્ષા એ બે જ દિશા છે. જેટલું બહિર્મુખ પરિણામથી પરિણામ વર્તે છે એ બધું પરિણામનું કાર્ય આત્મા માટે જરા પણ હિતરૂપ નથી, બલકે અહિતરૂપ છે. જેટલું અંતર્મુખ પરિણામથી કાર્ય થાય તેટલું જ આત્મહિત સદાય છે, એ સિવાય આત્મહિત સદાતું નથી. અને દિશા બે છે, ત્રીજી દિશા નથી પરિણામ. તો અંતર્મુખ વલણ કઈ રીતે થાય? કે વર્તમાન ચાલતી જ્ઞાનની ક્રિયા, તે ક્રિયામાં પોતાના વેદનને ગ્રહણ કરી શકે, વેદી શકે, તો બહિર્મુખ દિશા પલટીને અંતર્મુખ દિશાથી એ કાર્ય થાય છે. વધારેમાં વધારે શબ્દ ગોચર કરીએ તો આટલી વાત છે. વર્તમાન ચાલતી જ્ઞાનની ક્રિયામાં જ્ઞાન વેદન છે, તે ચાલતું પરિણામ પોતાના જ વેદનને એ જ વખતે ગ્રહણ કરે તો દિશા ફેરવી પડે. બહિર્મુખ પણ પલટો ખાઈને પોતા ઉપર આવે, ચાલતું જ્ઞાન પોતા ઉપર આવી જાય વેદન, ત્યારે સ્વસન્મુખ થાય છે અથવા અંતર્મુખ થાય છે. ફક્ત જ્ઞાન પોતાના વેદનને પકડે, એકનું શાંત ધીરું થઈને આ પ્રયોગ અથવા પ્રેક્ટિસ ઉપર આવે તો એ પ્રેક્ટિસથી આ કામ સધાય છે. એને પ્રયત્ન કરવો જોઈએ, પ્રયોગમાં આવવું જોઈએ તો અંતર્મુખ થઈ શકાય છે, અને અંતર્મુખ થાય ત્યારે જ આત્મહિત થાય છે. બાકી શાસ્ત્ર વાંચન કે ગમે તે કરે બહિર્મુખ ભાવે શુભ ભાવથી આગળ નહીં જઈ શકે, અને એમાં ક્યાંય આત્મહિત નથી જરા પણ. એટલે અંતર્મુખ કેમ થવું એ વિશે રિપોર્ટ જ્યાં સુધી પોતાનો પ્રયોગ પદ્ધતિમાં ન આવી શકે ત્યાં સુધી એ વિષયની જિજ્ઞાસા લંબાવીને જ્યાં જ્યાં અંતર્મુખ થયેલા ધર્માત્માઓથી એ વિષય જ્યાં જ્યાં નિરૂપિત થયો હોય ત્યાંથી એ ભાવ ગ્રહણ કરવાનો વિશેષ પ્રયત્ન કરવો, અને વિશેષ સંશોધક બુદ્ધિથી ત્યાં મંડાવો કરવો. ગુરુદેવ શ્રી કહેતા રાત્રિ ચર્ચાનો પ્રશ્ન ચાલી ગયો તો વર્ષે ભાઈએ પૂછ્યું, ગુરુદેવ તો ગુજરાતીમાં ઉતરતો, જો જે કાંઈ સાંભળો છો વિચારો છો એમાં મને આત્મજ્ઞાન કેમ થાય અથવા અંતરમુખ કેમ થાય એના પાયા ગોતવા, પાયા ગોતવા જેવો કાઠિયાવાડી ભાષા, પાયા ગોતવા એટલે શું કે એના મૂળમાં જવું, તો એ જાતની એક જ્ઞાનની સંશોધક વૃત્તિ જે છે એ સંશોધક વૃત્તિ ઉત્પન્ન થવી જોઈએ અને પૂરા રસથી કામ કરવું જોઈએ બધા, અને એ પૂરા રસ્તે કામ કરવા જતા સહેજે ઉદયભાવનો રસ ફૂટવો પડશે અને એ જરૂરી છે. જ્યાં સુધી ઉદયભાવનો રસ ફૂટવો પડતો નથી ત્યાં સુધી આ વિષયમાં પણ રસ લંબાતો નથી અથવા રસ હૃદયગત પણ થતો નથી. બીજાને નહીં પણ પોતાને જ વેદે, એવો જ એનો સ્વરૂપ ને સ્વભાવ છે. બીજાને તો વેદી શકતો નથી, એ તો ઐતિહાસિક ભાવે કલ્પના કરે છે, વેદી શકતો નથી, પણ પોતામાં ને પોતામાં જ્ઞાન વેદનને વિચારવું, શોધવું, અવલોકન ઊંડા ઉતરવું એ વિષયમાં એને એટલે રસ લઈને પ્રયત્ન કરવો જોઈએ એ દિશામાં. બીજી રીતે તો બંધ બેસતો નથી, પણ આપણે આ પીડાને વેદીએ છીએ, શરીરમાં દુખાવો થાય, વેદના થાય, ત્યારે માનીએ છીએ કે આપણે એને વેદીએ છીએ, એટલે શરીરની પ્રશાતા ની પર્યાય અને જ્ઞાનને એકત્ર કરી નાખીએ છીએ. ખરેખર શરીરની અશાતાને પર્યાયમાં જ્ઞાનની સત્તા નથી, એટલે હૈયાતી નથી, અસ્તિત્વ નથી. જેમાં શરીરની અશાતાનું પ્રતિબિંબ પડે છે એવું જે જ્ઞાન, એ જ્ઞાનના અસ્તિત્વમાં અશાતાનું અસ્તિત્વ નથી, અશાતાની સત્તા. બેનું ભિન્ન ભિન્ન અસ્તિત્વ છે, અસ્તિત્વ છે તે આધાર લેવાની ભૂમિકા છે. શરીરના આધારે વેદતા દુખી થઈને આકુલતાને પીડાને જીવ વેદે છે, જ્ઞાનીને અશાતા વેદના શરૂ થતા શરીરમાં, એ જ્ઞાન વેદનમાં સુખ શાંતિના વેદનમાં ચાલ્યા જાય છે, એટલે એ સુખી થતા થતા અશાતાને જાણે છે કે આ પ્રકાર કેવો ચાલે છે, તીવ્ર મન જેમ મીઠાઈ છે એ ખાવાની ચીજ છે, જોવાની ચીજ નથી, સાંભળવાની ચીજ નથી, જોવા સાંભળવાથી કઈ મીઠાઈનો ખ્યાલ ના આવે, એ તો ખાવાથી જ ખબર પડે. આ જ્ઞાન લેવાની ચીજ છે અને સુખ દુઃખ જાણવાની ચીજ છે, અશાતા અશાતાથી જાણવાની ચીજ છે, લેવાની ચીજ નથી, અનુભવ કરવાની એ ચીજ જ નથી, જાણવાની ચીજ છે.
જે અનુભવાતું હોય એવું લાગ્યા કરે છે.
એટલે પોતાનું ભિન્ન જ્ઞાન વેદન પોતાને રહેતો નથી, એટલે આપણું થાય છે અને જે દુઃખી દુઃખી થઈ જાય છે, પકડાઈ જાય છે અશાતા, અને એનો તો કોઈ ઉપાય જ છે. કેમ કે અશાતાનો વેદન આવશે તો રૂપિયાનો બંડલ લગાડો ત્યાં, તો એ 10,000 બંડલ 100 સોનો નોટો બાંધી દીધો તો કઈ અશાતાને પીડા હશે ને? હીરા જેવી સોનાનો દાગીનો બાંધી દીધો તો કઈ અહીંયા અશાતાને પીડા નહીં ઘટે. કોઈ વેદના તમને દુઃખ નહીં પહોંચાડી શકે. વેદના ને જાણી શકશો પણ વેદના તમને દુઃખ નહીં પહોંચાડી શકે.
સ્વાદમાં તો ખાટું તીખું એ આપણને લાગે જ છે ને?
ના, જણાય છે, જણાય છે અને લાગે છે. એવી રીતે ગ્રહણ કરતા વિપર્યાસ ઉત્પન્ન થાય છે, એને અજ્ઞાન કહે છે. અજ્ઞાન એટલે વિપરીત જ્ઞાન, અજ્ઞાન એટલે અભાવ જ્ઞાન ની પણ વિપરીત જ્ઞાન ને અજ્ઞાન કહે છે. અનુભવ થયો એવું લાગે છે પણ એવી ટેવ પડી છે, દ્રષ્ટિકોણ બદલવાની જરૂર છે. એ વખતે જ્ઞાનને તપાસવાની જરૂર છે. માસ્ટર્સને કહ્યું ભાઈ બહુ તીખું લાગ્યું, જીભ બળી ગઈ, પણ એક મિનિટ પછી કાંઈ નથી ત્યાં, એવી નહીં કે જીભ છે, કાંઈ ફેર નથી. એમ કેમ કે જીભ કોરી જ રહી છે હંમેશા, કોઈ સ્વાદ ત્યાં પકડાતો નથી. હજારો સ્વાદ ને લેવા છતાં એક સ્વાદ ત્યાં ટકતો નથી. એમ જ્ઞાનમાં કઈ ટકતું નથી, જ્ઞાન જ્ઞાન જ રહીએ છે. ગમે તે અનુભવ કરી લીધો હોય તો જ્ઞાન તો જ્ઞાન જ રહીએ છે, કોઈ વસ્તુ ટકતી નથી. નિર્લેપ સ્વભાવી છે અને નિર્લેપતાના દ્રષ્ટિકોણથી એનો અનુભવ કરવામાં આવે તો થઈ ગયું. પછી ક્યાંય લેપાશે નહીં, આમ ભ્રમથી અજ્ઞાનથી. પણ એ બધો ચાલતા ઉદયમાં પ્રયોગ કરવો જોઈએ અને એ પ્રયોગને વારંવાર પ્રેક્ટિસ ચાલવી જોઈએ તો સુગમતાથી એ સાધ્ય થાય છે. અંગ્રેજીમાં નથી કે પ્રેક્ટિસ મેક્સ ધ મેન પરફેક્ટ. દડા ઉછાળે છે એક સાથે, બે દડા ઉછાળે તો એક એઠો પડી જાય, એમ 9 ઉછાળે 10 ઉછાળે 12 દડા ઉછાળે, એક હાથમાં ન રહી, 10-10 ઉછળતા બેઠા અને છતાં એક એઠો પડે નથી. પ્રેક્ટિસ છે, તાર ઉપર ચાલે છે, તાર ઉપર સાયકલ ચલાવે છે, આ સરકસ ના ખેલ બધા કરે છે. સાધારણ માણસ કરે તો હાથ માંગી જાય.
બરાબર,
તો રમત માત્ર માટે નથી, એટલી પ્રેક્ટિસ કરી લીધી. દરેક બાબતમાં પ્રેક્ટિસ થી જ કામ થાય છે. હું ગાડી ચલાવે છે, પ્રેક્ટિસ તો ઘરે ચલાવે છે, પૈડા દેખાય છે, કઈ રિવર્સ ગિયરમાં લઈએ છે ને પૈડા દેખાય, છતાં બધી કેવી ખબર પડે છે, સ્ટીયરિંગ ઉપર બેઠો હોય, પ્રેક્ટિસ ની વાત છે. પ્રેક્ટિસ વગર નહીં તો કેવી એની જાણે નહીં તો કઈ આવડતું નથી. પ્રેક્ટિસ વગર તો આવે નહીં, એમાં પ્રેક્ટિસ ચાલુ કરી દીધી તો સુગમ છે. સહેલાઈથી જેટલું સહેલાઈથી બીજા કામ થઈ શકે છે એટલું સહેલાઈથી સહજપણે થઈ શકે, નહીતર અઘરું લાગે કદાચ. પણ વગર પ્રેક્ટિસ અઘરું લાગે છે.
બોલો પરમોપકારી સદગુરુ.